તારીખ 9/6/1985, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 942 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 558.
મોક્ષ માર્ગ પ્રકાશકના સાતમા અધિકાર વાંચે છે. જ્ઞાન તો સુપર પ્રકાશક છે, એટલે જ્ઞાન પોતાના સ્વરૂપને પણ જાણે છે અને સંયોગમાં રહેલા અન્ય પદાર્થને પણ જાણે છે, પોતાને પણ દ્રવ્યગુણ પર્યાયથી જાણે છે, સંયોગમાં રહેલા અન્ય પદાર્થને પણ એના દ્રવ્યગુણ પર્યાયથી જાણે છે. એમ પોતાનું અને પરનું જાણવું એવો જેનો સ્વભાવ છે, રાજમલજી એવી ભાષાથી છે કે સ્વપર ગ્રાહક સ્વભાવ. સ્વપર પ્રકાશક એટલે સ્વપર ગ્રાહક સ્વભાવ એવી ભાષા કરે છે. ત્યાં ગ્રહમું એટલે જાણવું, ગ્રહમું એટલે જાણવું, સ્વપરનો ગ્રાહક છે એટલે સ્વપરને જાણે એવો છે. ગ્રહે એટલે પકડે એવો રૂઢિ અર્થન છે. પણ જેવું સ્વપદાર્થનું અને જેવું પરપદાર્થનું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં ગ્રહણ થઈ જાય છે. જ્ઞાન ગમ્ય થાય છે એટલે જ્ઞાનમાં ગ્રહણ થઈ જાય છે, એને સ્વપર પ્રકાશક સ્વભાવ કહે છે. પરને જાણતા પર સંબંધીનો અહીંયા વિવેક કેવો છે અથવા સમ્ય જ્ઞાન પર પદાર્થ સંબંધિત પણ વિવેક કેવો કરે છે અથવા દ્રવ્ય પર્યાય સંબંધિત પણ વિવેક કેવો કરે છે એવા એક પડખાનો અહીંયા ખુલાસો છે. એનો વિવેક એવો હોય છે કે દ્રવ્ય દ્રષ્ટિએ આત્મામાં નિમિત્ત નૈમિત એક સંબંધ છે જ નહીં, પણ પર્યાય દ્રષ્ટિએ બિલકુલ કર્મનો કર્મની સાથે નિમિત્ત નૈમિત એક સંબંધ છે જ નહીં એમ નથી. દ્રવ્ય એટલે અહીંયા ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિએ, દ્રવ્ય સામાનની દ્રષ્ટિએ, દ્રવ્ય સામાન્યને જોતા એ દ્રવ્ય સામાન્ય સાથે કોઈ પણ પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ અન્ય દ્રવ્ય સાથે નથી. અને અન્ય દ્રવ્ય સાથે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દ્રવ્ય સ્વભાવને નહીં હોવા છતાં પર્યાય સાથે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી એમ નથી. પદાર્થ એક છે, એના બે અંગ છે, એક સામાન્ય ને એક વિશેષ. તો સામાન્ય એટલે એવું ને એવું એકરૂપ, સામાન્ય એટલે કોમન, એવું ને એવું એકરૂપ રહેતું જે પદાર્થનું અંગ છે, આત્મ પદાર્થનું, જીવ નામના પદાર્થનું, તેને કોઈ પર પદાર્થ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થતો નથી. તેથી પારિણામિક ભાવ છે, આ પારિણામિક ભાવ છે, એ પારિણામિક ભાવને કોઈ પણ પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધ વગરનો ભાવ ગણીને પારિણામિક કયો છે એવો ને એવો રહે છે. અવસ્થામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે એટલે અવસ્થાને પણ ઉદય ઉપશમ સૂક્ષ્મને ક્ષાયક એવા ભેદ કર્મના સાથે સંબંધથી અવસ્થાને પણ આપ્યા કે આ કેવી પર્યાય છે કે ઉપશમ ભાવરૂપ છે, આ કેવી પર્યાય છે કે ક્ષયોપશમ ભાવરૂપ છે. તો સામે દ્રવ્ય કર્મની સાથે ઉપશમ અને ક્ષયોપશમ કર્મના સંગીત થાય છે એની સાથે એને મેળ ખાય છે એવો ભાવ ગણીને ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધથી એક સરખું નામ દેવામાં આવે છે. જેવું કર્મ પર્યાયનું નામ તેવું જ અહીંયા જીવના ભાવનું નામ. એકને દ્રવ કર્મ કહે છે ને એકને ભાવ કર્મ કહે છે. તો સોપર પ્રકાશ જ્ઞાન એમ જાણે છે કે મારા દ્રવ સામાન દ્રવ સ્વભાવ સાથે કોઈ પણ પર પદાર્થને કર્મને કે નો કર્મને, નો કર્મ એટલે બહારના સંયોગો શરીરથી માંડીને કોઈ સંબંધ નથી, છતાં અવસ્થાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પર્યાયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આમ સંબંધ વિનાનો ને સંબંધ સહિત બંને ભાવને જ્ઞાન જાણે છે. જ્ઞાનનું કાર્ય બંનેને જાણવાનું છે. જુદું શું પાડવું છે? શ્રદ્ધાનું એવું કાર્ય નથી. શ્રદ્ધા તો ત્રિકાળી દ્રવ સામાન્યને શ્રદ્ધે છે સમ્યક શ્રદ્ધાનમાં. મિથ્યા શ્રદ્ધાનમાં દ્રવ સામાન્યને છોડીને એટલે નિત્યને છોડીને ચલિત પદાર્થને શ્રદ્ધે છે, ચલિત તત્વને શ્રદ્ધે છે. કાં તો શ્રદ્ધા અચલિત તત્વને શ્રદ્ધે, કાં તો શ્રદ્ધા ચલાયમાન એવા ચળ પદાર્થને શ્રદ્ધે. પછી તે પર્યાયને શ્રદ્ધે છે એમ કહો, કે બહારમાં રહેલા સંયોગોને શ્રદ્ધે છે એમ કહો, પણ તે પરને શ્રદ્ધે છે. સ્વને શ્રદ્ધતો એમ પર્યાયના અવળા અને સવળા, મીઠા અને સમ્યક એવા બે પ્રકારના પર્યાય થાય છે. જ્યારે જ્ઞાનની અંદર તો દ્રવ સામાન્યને પણ જાણવું, સમ્યક જ્ઞાન દ્રવ સામાન્યને પણ જાણે અને દ્રવ વિશેષ એટલે પર્યાયને પણ જાણે, દ્રવ વિશેષ એટલે ગુણભેદને પણ જાણે અને એ પર્યાયની સાથે કેવા કેવા ઉદ્ગળ પરમાણુઓને કેવા પ્રકારનો સંયોગ છે, મેળ છે કે મેળ નથી એને પણ જાણે. એમ બંનેને જાણે. એ કહ્યું કે પર્યાય દ્રષ્ટિએ બિલકુલ કર્મનો કર્મની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ નથી એમ નથી. કાંઈ જ્ઞાન એમ જાણે છે કે જીવની પર્યાયને કર્મ પરમાણુ અને નો કર્મના પરમાણુઓ સાથે, એ પરમાણુની પર્યાયો સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે ક્યાંક મેળ ખાય એવો સંબંધ છે. જેમ કે જ્ઞાનને અને જ્ઞેયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ લઈએ તો શું મેળ ખાય છે ત્યાં? કે જેવું જ્ઞેય છે નિમિત્તભૂત એવું, જેવું જ્ઞેય છે એવું જ અહીંયા જ્ઞાન થાય છે. જ્ઞેય અનુસાર જ્ઞાન થાય છે ત્યાં જ્ઞાન જ્ઞેયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્ઞાન પોતાની ઉપાદાન શક્તિથી જ્ઞેયાકાર જ્ઞાને પરિણમે છે, જ્ઞેયાકાર જ્ઞાને પરિણમે છે, જ્ઞાન જ્ઞાને જ પરિણમે છે. જ્ઞેયાકાર જ્ઞાને પોતાની યોગ્યતાથી પોતાની શક્તિથી પરિણમે છે. ત્યારે જ્ઞેય અને જ્ઞાનની સદ્રષ્ટતા જોઈને જ્ઞેય જ્ઞાનનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ગણવામાં આવે છે. પરંતુ ન તો જ્ઞેય જ્ઞાનમાં કાંઈ કરે છે કે ન તો જ્ઞાન જ્ઞેયમાં જઈને કાંઈ કરે છે, બંને એકબીજાને બિલકુલ સ્પષ્ટા. સ્પર્શતા નથી, કાંઈ એકબીજાનું કરતા નથી, તેથી એકબીજાનું કાંઈ કરતા નહીં હોવાથી અને બંનેનું અસ્તિત્વ તદ્દન સ્વતંત્ર હોવાથી એને કારણ કાર્ય ભાવ નિશ્ચયથી લાગુ પડતો નથી. નિમિત્ત જોઈને વ્યવહાર કરાય કારણનો, ઉપચાર કરાય કારણનો નિમિત્ત જોઈને, પણ ખરેખર કારણ કાર્ય ભાવ નિશ્ચયથી એટલે ખરેખર કારણકારી ભાવ લાગુ પડતો નથી. કારણ નથી, જો જ્ઞેય જ્ઞાનમાં કારણ નથી તો શા માટે જ્ઞાન જ્ઞેય જેવું છે એવું જ્ઞાનમાં પરિણમન દેખાય છે? આવો તર્ક થાય. જો જ્ઞેય જ્ઞાનમાં બિલકુલ કારણ નથી એમ તમે કહો, અથવા દલીલ કરનાર એમ કહે કે એમ તમે એકાંત કરો, તો શા માટે જેવું જ્ઞેય છે એવું જ્ઞાનમાં પ્રતિબિંબ ઉઠે છે અને બીજી રીતે નથી ઉઠતો? લાલ રંગ શા માટે લીલો નથી દેખાતો? માટે અવશ્ય જ્ઞેયનું જ્ઞાનમાં કારણ પડે છે એમ કહે છે. કહે છે કે બંનેના અસ્તિત્વને તપાસ, દ્રવ્યથી ગુણથી ને પર્યાયથી, કે એ લાલ રંગનો નાશ થતા જ્ઞાનનો નાશ થયો કે ન થયો? એ લાલ રંગ ઉપજ્યો ત્યારે જ્ઞાન ઉપજ્યું થયું કે જ્ઞાન હતું તે કે નવું ઉપજ્યું એ વખતે હતું? તો એ જ્ઞાનમાં જ જ્ઞેયનું પ્રતિબિંબ પડે છે અને બીજામાં એવું પ્રતિબિંબ નથી પડતું. જળ પદાર્થમાં એવું જ્ઞાનાકાર ઉપજતો નથી, જ્યાં જ્ઞાનની હયાતી નથી ત્યાં એવો જ્ઞાનાકાર ઉપજતો નથી. તો પછી એ જ્ઞાનના કારણે જ્ઞાન છે કે જ્ઞેયના કારણે જ્ઞાન છે? જ્ઞાનના કારણે જ્ઞાન. હવે એ જ્ઞાનને પોતામાં થતું તપાસે કે જ્ઞાન કેવી રીતે થતું માલુમ પડે છે? જ્ઞાન તો પોતામાં થાય છે. હવે તર્ક નથી લડાવવો, પણ હવે અનુભવને જોવો છે કે જ્ઞાન એવો ભાવ પોતામાં થઈ રહ્યો છે. થઈ રહ્યો છે એટલું જ નહીં, પોતાને અનુભવ ગોચર પણ થઈ રહ્યો છે. તો જે જ્ઞાન પોતાને અનુભવાઈ રહ્યું છે એવું જે જ્ઞાન, એ સ્વયં આપમેળે થાય છે કે કોઈ બીજો પદાર્થ એ જ્ઞાનને કરે છે ત્યારે એ જ્ઞાન થાય છે? સામું જ્ઞેય આ જ્ઞાનને કરે છે ત્યારે આ જ્ઞાન થાય છે કે સ્વયં જ આ જ્ઞાન થાય છે તપાસ તારા અનુભવને? તો તને પણ સ્પષ્ટ જણાશે કે મારું જ્ઞાન સ્વયં જ થઈ રહ્યું છે, કોઈના કરાવ્યા વિના, કોઈના પ્રવેશ વિના, કોઈના સ્પર્શ વિના સ્વયં જ જ્ઞાન થઈ રહ્યું છે. જ્ઞાનનો પરિણામ જ આપોઆપ થયા જ કરે અને થતો બંધ પણ ન થઈ શકે એવું જ જ્ઞાનનું સ્વતઃ સિદ્ધ અસ્તિત્વ છે. ત્યાં મારા જ્ઞાનમાં કોઈ કાંઈ કરે એવી ભ્રમણા કરવા જેવી નથી. એમ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારવું અને પોતાના અસ્તિત્વમાં પરતંત્રતાની કલ્પના ન કરવી, એ રીતે જ્ઞાનપૂર્વક અસ્તિત્વને શ્રદ્ધામાં લેવું એ સુખનું મૂળ છે. આગળ કહી દીધું ને, એવી શ્રદ્ધા સુખનું મૂળ છે, એ સુખનું મૂળ છે. શું કરવા એમ કરવું? પ્રયોજન હારે લે છે કે સુખનું મૂળ છે માટે એમ કરવું. અથવા તો ઉલટું આમ જ છે સીધું, કે જ્યારે પોતે પોતાના અસ્તિત્વમાં પરતંત્રતાની કલ્પના કરે છે નહીં એટલે કલ્પના કરે છે, ત્યારે દુઃખનું મૂળ ત્યાંથી ઉભું થાય છે. એ દુઃખનું મૂળ છે. પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હોવા છતાં એમાં પરતંત્રતાને સ્વીકાર કરવો એ દુઃખનું મૂળ છે. અને જેવું સ્વતંત્ર છે એવું જ સ્વતંત્ર સ્વીકારવું તે સુખનું મૂળ. સુખ તો જોઈએ છે ને, દુઃખ કોઈને જોઈતું નથી. તો કાંઈ પણ બીજો પરિશ્રમ વિના માત્ર સમજણને સવળી કરતા શ્રદ્ધાન સવળું થાય એવો સરળ અને સુગમ માર્ગ છે, એવો સરળ અને સુગમ ઉપાય છે સુખી થવાનો. આ સામાન્ય રીતે તો જ્ઞેયનું જ્ઞાનમાં પ્રતિબિંબ ઉઠે છે, આ એક સામાન્ય પ્રકાર. આ છે વિશેષ પ્રકારમાં શું ગણીએ કે વિશેષ પ્રકારમાં એ કલ્પના કરે છે કે આ જ્ઞેય મને અનુકૂળ છે અને આ જ્ઞેય મને પ્રતિકૂળ છે. એમ કે દોરડી સર્પાકારે પડી હતી તો આગેથી એવો ખ્યાલ ગયો, મેલું દોરડું હોય એટલે કાળા રંગનો કોઈ સર્પ પડ્યો છે એમ કલ્પના થાય. તો પ્રતિબિંબ તો શું છે કે સર્પાકારે પડેલા દોરડાનું પ્રતિબિંબ છે, પણ જ્ઞાનમાં વિભ્રમ થાય સર્પ લાગે છે, અને સર્પ હોય તો એ મારા મને પ્રતિકૂળ છે, મને અનુકૂળ નથી. સર્પનું હોવું સંયોગમાં એ મને અનુકૂળ નથી પણ પ્રતિકૂળ છે, તો એ ભય પામે છે. સર્પ છે એમ જોતા જ ભય પામે છે. જ્યાં બરાબર ખ્યાલ જાય છે ત્યાં તો દોરડું પડ્યું છે, સર્પ નથી, તો એને ભ્રમની ભયની નિવૃત્તિ થાય છે. ભ્રમની નિવૃત્તિ થતાં ભયની નિવૃત્તિ થાય છે. એવી જે વિશેષ કલ્પના કરે છે એમાં એમ કહી શકાય કે જેવું જ્ઞેય હતું એવું તો જ્ઞાન પહેલા ન થયું. તો શું છે કે જ્ઞાનની બે પ્રકારની દશા લઈએ તો એક નિર્ભ્રાંત દશા છે અને એક ભ્રાંત દશા છે. જે ભ્રાંત દશા છે જ્ઞાનની એમાં જ્ઞેય પ્રતિબિંબિત થવા છતાં એમાં વિકૃત કલ્પના થાય છે અથવા અન્યથા કલ્પના થાય છે. જ્ઞેય એવું નથી, જેવું જ્ઞેય છે એવું નહીં પણ અન્યથા કલ્પના થવી, તે જ્ઞાનની ભ્રાંતિવાળી દશા, ભ્રાંત દશાનું જ્ઞાન છે. અને માત્ર જેવું છે એવું જ જ્ઞાન જાણે, સ્વપર પદાર્થ જેવા છે તેવા જ જ્ઞાનમાં જણાય, અને તેમ જણાતા જ્ઞાન પોતે પોતાના ભાનમાં રહે કે હું તો જ્ઞાન માત્ર જ છું, જાણવા માત્ર જ ભાવ છું. એટલે કે જણાનાર પદાર્થોથી ભિન્ન એવો જ્ઞાન માત્ર પણ હું ભાવ છું, એમ જો પોતાના જ્ઞાન માત્રપણાના ભાવમાં રહે તો તે નિર્ભ્રાંત જ્ઞાન છે, નહીંતર એને ભ્રાંતિ થાય છે કે આ જ્ઞેય સાથે મને ઠીક પડે છે અથવા આ જ્ઞેય મને ઠીક પડતું નથી. એવી ઈષ્ટ અનિષ્ટની ભ્રાંતિવાળું જ્ઞાન કલ્પના સહિત પરિણમે છે. તો પ્રતિબિંબ તો પડે છે, એક સામાન્ય વિષય છે. જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ પડવું એક સામાન્ય પ્રકાર છે, પછી વિશેષપણે એમાં નિર્ભ્રાંતપણું અને સ્વભ્રાંતપણું એમ બે પ્રકાર સાથે સાથે ઊભા થાય છે. એ પણ સ્વતંત્રપણે પરિણમ્યું છે, ભ્રાંતિ થઈ એ પણ સ્વતંત્ર છે, નિર્ભ્રાંત રહ્યું એ પણ સ્વતંત્ર. સ્વતંત્રતા પરિણમ છે, લાગુ પડે છે. જ્ઞેયથી જ્ઞાન ભિન્ન ન હોય તો જ્ઞેયનો નાશ થતા જ્ઞાનનો નાશ થાય, અભિન્ન જો ગણવામાં આવે તો જ્ઞેયનો નાશ થતા જ્ઞાનનો નાશ થાય, જ્ઞેયનો ઉત્પાદ થાય ત્યારે જ્ઞાનનો ઉત્પાદ થાય, અથવા જ્ઞેયના બધા સ્વભાવો જ્ઞાનમાં આવી જાય. અગ્નિ જણાતા જ્ઞાન ઉષ્ણ થાય, બરફ જણાતા જ્ઞાન શીતપણાને ભજે, પણ એવું તો કાંઈ જ્ઞાનમાં થતું નથી. કલ્પના કરે છે ઘણી વાર, કાલે આવો કેરીનો સરસ રસ ખાવા મળ્યો હતો, લે છે કે નહીં? જ્ઞાનમાં જ્ઞેયને લે છે કે નહીં? ઉપસ્થિત નથી જ્ઞેય. જ્ઞેય ઉપસ્થિત નથી, છતાં એને જ્ઞાનમાં હારીએ છે. પણ સામે તો નથી ને, જ્ઞેય સામે હોવું જરૂરી નથી. અથવા દીકરો અમેરિકા ગયો હોય, હજારો માઇલ દૂર છે, બધું એટલે અત્યારે હવે એના સર્વિસનો સમય કયો છે, એટલે એ અત્યારે એની ઓફિસમાં સર્વિસ કરતો હશે, ફલાણું કામ છે એટલે આવું કામ કરતો હશે, એ વગેરે પ્રકારે એને સીધું આમ ચિત્ર આવે છે કે નજરમાં, જેવું એનો ચહેરો મોરો છે એ બધું એના જ્ઞાનમાં આવે છે. સામે જ્ઞેય હોય તો જ સામે પ્રતિબિંબ જ્ઞાનમાં આવે ને. જ્ઞાનમાં તો જ્ઞાનની શક્તિ એવી છે કે અનુપસ્થિત જ્ઞેય પદાર્થો પણ જ્ઞાનમાં આવે છે. આ સ્વપ્ન આવે છે, માણસ એમ કહે છે કે મેં સ્વપ્નની અંદર એવા વિચિત્ર પ્રાણીને જોયું કે મેં જાગૃતિમાં કદી એવા પ્રાણીને જોયું નથી. બને છે કે નથી બનતું? તો ખરેખર તો પ્રાણી એવું પ્રાણી જ નથી, છતાં એને જ્ઞાનમાં એવું ભાસે છે કે હું આ જોઉં છું, હું આમ કરું છું, હું આમ કરું છું. અનેક પ્રકાર આવે છે, ચાલે છે કે નહીં? કે જ્ઞાનનો ઉપયોગ ચાલે છે કે જાગે પછી બરાબર સ્મૃતિ થાય છે કે મેં સ્વપ્નમાં આમ જોયું, મેં સ્વપ્નમાં આમ જોયું, મેં આમ જોયું, કાંઈ હતું? કાંઈ નહોતું. શ્રીમદજી બહુ સરસ દ્રષ્ટાંત આપ્યો છે, ન બની શકવા યોગ્ય એવું પણ જોવે છે, અશક્ય જોવે છે. શું? પોતાનું મૃત્યુ જોવે છે સ્વપ્નમાં. એ બની શકવા યોગ્ય નથી. કોઈ પણ મરનાર કોઈ પોતાના મૃત્યુને જોતો નથી કે પોતાના મૃત્યુ પછી શરીરની અંતિમ ક્રિયા, અંતિમ સંસ્કારને કોઈ જોઈ શકતો નથી. કેમ કે એની તો ગતિ થઈ જાય છે બીજી બીજી ગતિમાં, એક બે સમયમાં તો પ્રાપ્ત થઈ જાય છે, એટલે ત્યાં તો એનું હોવા પણ નથી હોતું. છતાં નહીં બનવા શકું, બની શકવા યોગ્ય એવા પોતાના મૃત્યુને જોવે છે. એ જેમ ભ્રાંતિવાળી દશા છે, સ્વપ્નમાં તો સ્વપ્ન છે એવું જ્ઞાન હોતું નથી, પણ સ્વપ્નમાં સ્વપ્નમાં જે છે તે બધું સાચું છે એવું જ્ઞાન હોય છે. શું છે સ્વપ્ન? સપના વખતે કોઈને ખબર છે કે આ સ્વપ્ન ચાલે છે? ત્યારે તો બરાબર સાચું માનીને જ ઝઘડે, તો એ સાચું માનીને રડે, તો એ સાચું માનીને ખુશી થાય, તો એ બધું સાચું માનીને. પણ ખરેખર જાગે ત્યારે એને ખબર પડે છે કે એવું કાંઈ હતું જ નહીં. બસ એવી જ આ અજ્ઞાનની સ્વપ્નરૂપ દશા છે. જો પોતાના અચલિત ધ્રુવ પદાર્થને જુએ, પોતાના સત્વને તપાસે, તત્વને કે સ્વતર સત્વને તપાસે, તો આ આત્મા જ્ઞાનમય સ્વભાવે એક રૂપ તત્વ છે. દ્રવ્ય સામાન્ય દ્રષ્ટિએ જુએ તો જેને કોઈ પદાર્થ પર પદાર્થ સાથે જરા પણ પ્રકારનો કાંઈ પણ સંબંધ નથી, છતાં એ સ્વપ્નરૂપ દશા યોગ્ય હજારો સંબંધવાળો પોતાને માને છે, અનેક સંબંધવાળો પોતાને માને છે, અને સુખી અને દુઃખી થાય છે. સપનામાં જેમ સુખી થાય છે, એમ ઘડી સુખી થાય છે, ઘડી દુઃખી થાય છે, ઘડી ઘડી સુખી થાય છે. જ્ઞાની કહે છે કે તારા ધ્રુવ તત્વ સામે જો, તો તને એમ લાગશે કે આ સપનામાં જેમ સુખી દુઃખી થવાય છે એવું છે આ, બાકી કઈ વાતમાં માલ ભરે. એને જ્ઞાન દશા કહી છે. સકળ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન, આત્મસિદ્ધિમાં આવી કહ્યું છે કે આ એઠવત એટલા માટે કહ્યું કે જેમ કોઈ ખાધેલું જૂઠું એઠું એઠું કહેવાય છે, એમ દરેક પરમાણુ અનંતકાળના પરિભ્રમણમાં ભોગ અને ઉપભોગ રૂપે સંયોગમાં આવી ચૂકેલા છે. તેના તે પરમાણુ વિસ્તારથી ખાતર થઈને અનાજ થઈને કે દૂધ માખણ થઈને આ ગાય ઓફર કરે છે કે નહીં, એ પરમાણુ પર્યાયાંતર થઈને વળી આહાર રૂપે વળી પાછા વિસ્તાર રૂપે એમને ત્યાગ કરે છે. એટલે જગતના બધા પરમાણુ એઠવત છે અને એ બધા સંયોગ વિયોગ સ્વપ્ન સમાન છે તે કહીએ જ્ઞાનની દશા. એવું જ્યારે જ્ઞાન દશામાં અનુભવન થાય પરિણમન થાય ત્યારે એને જ્ઞાન દશા કહીએ. અનુભવ વિનાની જ્ઞાન દશા નથી, પણ એવું જ્ઞાનની ભાષા તે વાચા જ્ઞાન છે, બાકી વાચા જ્ઞાન. અનુભવ વિનાનું જ્ઞાન તે બધું વાચા જ્ઞાન કહીએ છીએ, એને જ્ઞાન કહેતા નથી. બેહોશીમાં એટલે આ સંભાળે છે કે કોઈ બેહોશ થઈ જાય છે ત્યારે ત્યારે જ્ઞાન બિડાઈ જાય છે, અને એ બિડાયેલું જ્ઞાન કેવી રીતે પ્રવર્તે છે એનું પોતાને જ્ઞાનનું જ્ઞાન રહેતું નથી. સભાન અવસ્થા, વ્યવહારિક સભાન અવસ્થામાં, આત્માની સભાન અવસ્થા નહીં, વ્યવહારિક સભાન અવસ્થામાં જ્ઞાનનું જ્ઞાન થાય છે કે મને આમ થાય છે, મને આમ થાય છે, મને આમ થાય છે. જે પ્રકારે જ્ઞાન થાય છે એ સમજાય છે. જ્યારે બેભાન અવસ્થામાં જ્ઞાન તો થાય છે, કેમ કે જ્ઞાન ગુણ પરિણમા વિનાનો તો રહેતો નથી. પણ અસાતા વેદનીનામાં એવો તીવ્રપણે જોડાય છે, એટલું તીવ્રપણે જોડાય છે તન્મય થઈને કે પોતે પોતાનું ભાન ભૂલે છે કે હું છું કે નહીં, જ્ઞાન પોતે છે કે નહીં એમ પોતાના હોવાપણાને ભૂલી જાય છે. એવું તન્મય થઈને તીવ્રપણે અસાતા વેદનમાં તલ્લીન થઈ જાય છે, એવું જ્ઞાનનું ત્યાં પરિણમન છે. બેભાનપણામાં એવું ત્યાં જ્ઞાનનું પરિણમન છે. પણ છે ખરું, બહુ જ્ઞાનનો જે પર્યાય છે અને જ્ઞાનનો જે સ્વભાવ છે એના સ્વભાવ અને વિભાવના સર્વ પડખેથી જ્ઞાનનો વિષય જેટલો વિશાળ છે એને વિચારીને એને અનુભવને પકડીને કલ્પના કરીને નહીં પણ પોતાના અનુભવને પકડીને એને સમજવો જોઈએ. સમજવાનો પ્રકાર અનુભવને પકડીને હોય તો કલ્પના ન થાય, અને નહીતર કાંઈ ને કાંઈ કલ્પના થાય છે. કલ્પના થાય છે તત્વજ્ઞાનના વિષયમાં એક ઊંધા રસ્તે બીજા રસ્તે ચડવાનો પ્રકાર છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી જે કલ્પના થવાનું બને છે એ બીજા રસ્તે ચડે છે, અને કલ્પના એ તે જ નથી ચડતો કે તત્વજ્ઞાન છે એ આ જીવના અને અજીવના પરિણામ એટલે ભાવોનું નિરૂપણ કરતું એક વિશ્લેષણ છે. તો એ ભાવોને જ અનુભવ ગોચર થતા ભાવોને અનુભવથી સમજવાને બદલે, અનુભવમાં આવી રહ્યા હોવા છતાં અનુભવથી સમજવાને બદલે, અનુભવને એકકોર મૂકીને તર્ક વિતર્કથી ચોપડીનો આધાર લઈએ, શાસ્ત્રનો આધાર લઈએ, ન્યાયનો આધાર લઈએ, તર્કનો આધાર લઈએ, અનુમાનનો આધાર લઈએ, એવા પ્રકારે જે અનુભવને છોડીને સમજવાનો પ્રયત્ન છે એમાં ઘણું કરીને તો કલ્પના થાય છે, અને તે જીવ માર્ગે ચડી શકતો નથી. એટલે સમજવાની જે પદ્ધતિ છે એને સુવિચારણા ત્યારે થઈ છે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ્ઞાન એમ કહ્યું છે ને. એ સુવિચારણા એને કહે છે કે જે જે વિચારણા વિચાર દશામાં પણ પોતાના અનુભવને જોતો તપાસતો નક્કર હકીકતને લક્ષમાં લેતો, કારણ કે અનુભવ છે એ નક્કર હકીકત પર, કલ્પના નથી, કલ્પના પોલી ચીજ છે, એ રીતે સમજે છે. સમજવાના કાળમાં સમજવાનો પ્રયાસ આ સુયોગ્ય પ્રયાસ છે. અને આવી જ વિચાર દશા વાળાનું જ્ઞાન દિશાંતર થઈને જ્ઞાન દશાને પામે. વિચાર દશા વિના જ્ઞાન દશા હોય નહીં. કોની વિચાર દશા? વિચાર તો બધા જ બધી સ્વરૂપમાં ચાલે છે. તત્વ વિચાર વિના અનુભવથી સમજે, તર્ક વિતર્ક કરીને, કલ્પના કરીને, પુસ્તકનો આધાર સાથે મેળવી મેળવીને એમ નહીં, પણ અનુભવ સાથે મેળવી મેળવીને જે સમજે, પણ એને એ બધા ભાવો, વિભાવ અને સ્વભાવ ભાવો જેવા જેવા પ્રકારે છે તેવા તેવા પ્રકારે એની સમજમાં આવે છે. સમજમાં આવે છે એટલે ઓળખાય છે. સમજવું એક વાત છે, ઓળખવું એ બીજી વાત છે. આ પરિચયનો વિષય થતો હોવાથી ઓળખાય છે, અને બીજી સમજણમાં તર્ક વિતર્ક અને શાસ્ત્ર જ્ઞાનમાં પરિચય ભાવનો નહીં રહેતો હોવાથી સમજાતું છતાં ઓળખાતું નથી તત્વ. એમ કે મને તો બરાબર સમજાય છે, ઓળખાણ તો કે નહીં, ઓળખાણમાં શૂન્ય છે, ત્યાં ઓળખાણ નથી થતી, કેમ કે પરિચય નથી થતો. એટલે ઓળખવાનું પ્રયોજન છે, માત્ર સમજવાનું નહીં. ઓળખમાં સમજ અને ઓળખ બંને છે. એટલી સમજમાં સમજને સાથે કલ્પના ભળે છે અને ઓળખાણથી દૂર જાય છે. આ પરિસ્થિતિ છે. કેમ કે જ્ઞાનને જ્યાં દિશાંતર કરવું છે, દિશા જ્ઞાનની બદલવી છે, જે જ્ઞાનની દિશા અનાદિથી પ્રસન્ન છે તે જ્ઞાનની દિશાને સ્વસન્મુખ કરવી છે, એવી જે દિશાંતર જ્ઞાનને કરવું છે ત્યાં એને પોતાના ભાવોના અનુભવનો પરિચય કર્યા વિના, કેમ એ પોતા પોતાના ભાવ છે, ત્યાં એ જ્ઞાનનો વિષય સ્વ થવાની શરૂઆત થઈ. ત્રિકાળી સ્વ નથી થયું, પણ ત્યાં જ્ઞાનનો વિષય પર પદાર્થ નથી, જ્ઞાનનો વિષય સ્વ પદાર્થ છે. સ્વ પદાર્થનું એક અંગ છે કે જે એક ઉપરના અંગ ઉપરથી, બાહ્ય અંગ ઉપરથી એને અભ્યંતર અંગમાં, અંતરંગ અંગમાં જવાનો અવકાશ છે. પણ એના બાહ્ય અંગની પણ નજીક ન આવે, બાહ્ય અંગનો પણ પરિચય ન કરે કે એના અંતરંગને કેવી રીતે સ્પર્શે, એ તો બીજા બીજે જ જાય છે. એટલે એને અહીંથી જો દિશાંતર કરવું હોય તો વિચારણાની અંદર પ્રયોજનને મુક્ત કરીને, ગુણ દોષને બરાબર સમજવાની ના પ્રયોજનથી પ્રયોજનને મુક્ત કરીને, અને પ્રયોજન એટલે સુખ દુઃખનો વિષય છે, કેમ ગુણ દોષ સાથે સુખ દુઃખ વિના ભાવે છે, એને બરાબર મુક્ત કરીને જો એ પરિચય કરે તો જરૂર જે વિચારણા દિશાંતર પામીને દશાંતરને પામે, નહીતર બીજી ગમે તે રીત કરે તો આ માર્ગમાં સફળ થવાનો બીજી કોઈ રીતે ઉપાય નથી. આ એક જ ઉપાય છે. એવું છે ને કે એક બહુ સરસ આ વિષયમાં બેન્સનું વચનામૃત છે, બીજા નંબરનું છે, પેલું બીજું સારું છે. અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો, ભલે અજ્ઞાની છે, ભલે મિથ્યા દ્રષ્ટિ છે, અનાદિથી તો એ સ્થિતિ છે, અનિવાર્ય છે. પણ જે આત્મા અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા માટે જાગ્યો, આટલી જ એને લાગણી થઈ, ક્યાંથી થઈ? અંતરના ઊંડાણ માટે. આમ તો શું કે જીવ સુખને ઈચ્છે છે, આ તો સીધી વાત છે, સૌ સામાન્ય. હવે ગુણથી ઉપજતું જે સુખ અને અવગુણથી ઉપજતું જે સુખ, સુખ એટલે કલ્પિત સુખ, સુખ નથી. જે બાહ્ય પદાર્થના આશરે અનેક પ્રકારના રાગાદી ભાવથી, રાગ દ્વેષ મોહ આદિ ભાવથી જે સુખ ઉપજે છે અથવા અનુભવે છે જગતનો જીવ, કે આ મને સુખ થાય છે, એ અવગુણથી ઉપજતું સુખ છે. પણ જેને એમ લાગ્યું કે નહીં, આમાં ક્યાંય તૃપ્તિ થતી નથી, આમાં ક્યાંય શાંતિ થતી નથી, આ તો આકુલતા આકુલતા ને આકુલતા જ રહે છે, ત્યારે કોઈ જીવની દ્રષ્ટિ ગુણથી ઉપજતા સુખ પર જાય છે, કે મને તો મારું નિર્દોષ નિરાકુર શાંત સુખ જોઈએ છે. અને એ સુખ સ્વભાવથી ઉપજતું સુખ કહો કે ગુણથી ઉપજતું સુખ કહો, એવું જયારે એને અંતરના ઊંડાણથી એમ લાગે છે કે મારે મારું હિત કરી દેવું છે, અથવા મારું હિત કરવું, હિત એટલે સુખ ને, સુખ એટલે હિત, બીજું કઈ નથી. મારે સુખ, મારા સુખ માટે મારે મારો બરાબર યથાયોગ્ય પ્રયત્ન કરીને સુખી થવું છે, એ જીવ ક્યાંય કલ્પનાએ ચડતો નથી. અને એવું અંતરના ઊંડાણથી જે જાગતો નથી, એ પછી ક્યાં ક્યાં અટવાય છે એનો કોઈ મેળ નથી, કોઈ કલ્પના એ ચડે છે, ક્યાં ક્યાં અટવાઈ જાય છે, અન્યથા નિમિત્તોમાં અટવાય છે, એ સાતા નિમિત્તોને પરખી શકતો નથી, ઉપાદાનને પરખી શકતો નથી એટલે નિમિત્તને પરખી શકતો નથી, નિમિત્તને પરખતો નથી ત્યાં ઉપાદાનને પરખવાનો સવાલ રહેતો નથી, એટલે એને જે ખામી છે મૂળમાં એ આ ખામી છે. એને રુચિ આ સુખની છે, ભૌતિક સુખની રુચિ છે, પૂદગળા પૂદગળની રુચિ છે, પૂદગલાત્મક સુખની એને રુચિ છે, એની આ સુખ, સુખની એ તો કલ્પના ને ભ્રાંતિ છે, પણ એની રુચિ તીવ્ર રુચિ, દર્શન હું અહીંયા ત્યાં દ્રઢ ગાઢ છે, એટલે એને બીજી સૂઝ ન આવે. અને અજ્ઞાની હોય છતાં અંતરના ઊંડાણથી હિત સાધવા જાગ્યો, અને જેને આત્માની ખરેખરી લગ્ની લાગી, હજી આત્મા મળ્યો નથી, જોયો નથી, અનુભવ્યો નથી, પણ મારે એ જ જોઈએ, એમ જેને લગ્ની લાગી, તેની આત્મલગ્ની જ તેને માર્ગ કરી દેશે. તારે પૂછવા જાવું નહીં પડે ઠેક ઠેકાણે જઈને કે મને માર્ગ તો કોઈ બતાડો, આ તારી લગ્ની તને માર્ગ સુજાશે, એમ કહેવા બહુ અનુભવથી નીકળેલા વતન છે. એકમાં બધું આવી જાય છે. ઘરે આવ્યા પછી એક વિચાર આવ્યો કે આ જ બોલ ઉપર બેન શું સાંભળવા જોઈએ, બરોબર, એમને બે ચાર ટુકડા મૂક્યા છે, તો એ ટુકડા પાછળ એમનું મંથન શું છે, કયા બેકગ્રાઉન્ડ માંથી આ ઉપજ થઈ છે, સાંભળવા જોઈએ. જવાનું પ્રસંગ થાય તો જરા યાદ રાખજો આના ઉપર. ગુરુદેવનું પ્રવચન તો છે, અને એ તો ટેપમાં કે પુસ્તકાકાર પણ થઈ ગયું, સૂચનામૃત પ્રવચન ભાગ પહેલામાં શરૂઆતમાં આવ્યું, એમને પોતાને સાંભળવા દીધું આ કેવી રીતે આ વાત આવે છે, ક્યાંથી આવી છે? આવી જાય તો ઘણું સારું. પણ શું કહે છે કે જ્ઞાન નો એવો જે સુપર પ્રકાશ સ્વભાવ છે, તેથી તે સ્વ એટલે સ્વદ્રવ્યને પણ જાણે છે. સમ્યક જ્ઞાન સ્વદ્રવ્યને પણ જાણે છે અને સમ્યક જ્ઞાન પોતાની પર્યાયથી માંડીને પર્યાયમાં પ્રતિબિંબિત થતા નિમિત્તભૂત એવા જ્ઞેય પદાર્થોને પણ જાણે છે. ત્યારે તે એમ જાણે છે કે દ્રવ્ય દ્રષ્ટિએ બિલકુલ આત્મામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી, પણ પર્યાય દ્રષ્ટિએ એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, એવું બિલકુલ નથી, એમ છે જ નહીં, સંબંધ છે જ નહીં, એમ નથી. એટલે કે સંબંધ છે બે નાસ્તિ એટલે એક અસ્તિ, નાસ્તિની નાસ્તિ કરી એટલે અસ્તિ. હા, સામાન્ય સ્વભાવ દ્રષ્ટિમાં સિદ્ધ દશા રાગાદી અને કર્મનો કર્મનો સંબંધ બધું અભૂતાર્થ છે. શું કે છે કે સામાન્ય સ્વભાવ દ્રષ્ટિમાં સિદ્ધ દશા રાગાદી કર્મ નો કર્મ નો સંબંધ બધું અભૂતાર્થ છે. ભૂત એટલે હોવું અને અભૂત એટલે નહીં હોવું. ભૂભાવ ભૂધાતુ છે સંસ્કૃતનો, એમાંથી આ ભૂભાવ ભૂભાવ સુધી હોવું થવું એવા એના બે અર્થ નીકળે છે, હોવું અને થવું. એમાંથી ભૂત એટલે રહેલું, હોવું રહેલું અને અભૂત એટલે નહીં રહેલું. તો કહે છે કે સામાન્ય સ્વભાવ દ્રષ્ટિમાં જે સામાન્ય સ્વભાવ રહેલો છે, સામાન્ય સ્વભાવ દ્રષ્ટિમાં એમ બીજું દ્રવ્ય સામાનની દ્રષ્ટિએ દ્રવ્ય સામાનને જોવામાં આવે તો એમ, બીજી દ્રષ્ટિએ નહીં પડે. સ્વભાવની દ્રષ્ટિએ સ્વભાવને જોવામાં આવે તો, સામાન્યની દ્રષ્ટિએ સામાન્યને જોવામાં આવે તો એમ કહેવા પાછળ શું કારણ આવે? આ ભાષા ગુરુદેવને આવે છે કે સામાન્યની દ્રષ્ટિ એટલે શું, સ્વભાવની દ્રષ્ટિ એટલે શું, કે હું આવો એને દ્રષ્ટિ કહે છે. જ્યાં પોતાનું અસ્તિત્વ પકડાઈ જાય, જે સામાન્યમાં ત્રિકાળ અસ્તિત્વ સ્વભાવ છે, એ અસ્તિત્વ સ્વભાવ અનુભવ ગોચર થાય, એને સામાન્યની દ્રષ્ટિ અથવા સ્વભાવની દ્રષ્ટિ કહે છે. એવી દ્રષ્ટિથી સામાન્યને જોતા, સ્વભાવની દ્રષ્ટિથી સ્વભાવને જોતા એમ. ગુરુજીનો બહુ સરસ પૂર્ણ તો આ વિષયમાં ધ્રુવની દ્રષ્ટિએ ધ્રુવને જોતા એમ કે, ધ્રુવને જોતા ધ્રુવ આવું છે એમ નહીં, ધ્રુવની દ્રષ્ટિએ ધ્રુવને જોતા એમ કે, હું ધ્રુવને હું ધ્રુવ છું એમ ધ્રુવની દ્રષ્ટિ થતા એમ દ્રષ્ટ ધ્રુવને જોતા. આજે છે બીજો ભાગ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, એના જે પ્રવચનો છે એમાં એ શૈલી આવી છે ગુરુદેવની, લેખા છે એટલે ખ્યાલમાં છે. ધ્રુવની દ્રષ્ટિએ ધ્રુવને જોતા એમ જે છે, આપણે તો સ્વાધ્યાયમાં તો નવરા શક્ય ને ઉતાર દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ.
પ્રવચન તો ત્રણ છે. પ્રવચન ત્રણ છે, ત્રણેયનો વિષય એક છે. એક વિષયના છે એટલે એક જગ્યાએ સંકલનમાં લીધા. પહેલેથી ઘૂંટણ લે છે આમાં. પહેલી 43મી ગાથા છે, આ પ્રવચનો છે. પરમાત્મ પ્રકાશ યોગિન્દ્ર દેવ, યોગિન્દ્ર આચાર્ય થયા દિગંબર ભાવલિંગી સંત, એમનું આત્મ સ્વરૂપ ભાવનાનું બહુ સુંદર પરમાગમ છે પરમાત્મ પ્રકાશ. એની 43મી ગાથા છે. आत्मा एकला ध्रुव पिंड पड़ा है. ध्रुव ने धुन जगावे छे. आत्मा एकला ध्रुव पिंड पड़ा है, उसमें राग विकल्प उत्पाद व्यय नहीं है. रागे नथी, विकल्पे नथी, अने पर्याय नो उत्पाद व्यय पण ध्रुव मां नथी. इसलिए राग विकल्प पर्याय पर का लक्ष्य छोड़ दे. वस्तु उत्पाद व्यय का परिणमन बिना की है. वस्तु जो ध्रुव है ते उत्पाद व्यय ना परिणमन विना नी है. पर्याय आर्थिक नहीं से उत्पाद व्यय सहित है तो भी द्रव्यार्थिक नहीं से उत्पाद व्यय रहित है. गाथा ये है કે દેહમાં રહેલા એવા જિનેન્દ્ર પરમાત્માએ દેહમાં રહીને વસ્તુને આવી જોઈ છે એમ કહ્યું છે. એમ કે આ કોઈ સિદ્ધ અશરીરી પરમાત્માએ કહ્યું છે એમ નહીં. એવી ગાથા છે. ભાવ ભાવહી સંજુવું, ભાવ ભાવહી જોજી, દેહી જ દિઠું જીણવરહી પરમ સોજી. આ ગાથા છે. બહુ ઘૂંટ્યું છે. કે છે કે પર્યાયાર્થિક નહીંથી ઉત્પાદ વ્યય સહિત હોવા છતાં દ્રવ્યાર્થિક રહીથી ઉત્પાદ, દ્રવ્યાર્થિક નહીંથી ઉત્પાદ વ્યય રહી છે. ઉસમે અવસ્થા કા હોના ઓર નાશ હોના સો અંતર મેં નહીં હૈ. અંતર ધ્રુવ વસ્તુ મેં અવસ્થા કા હોના ભી નહીં હૈ, અવસ્થા કા નાશ હોના ભી નહીં હૈ. ધ્રુવ મેં નહીં હૈ, અંતર મેં નહીં હૈ, ધ્રુવ મેં નહીં હૈ. યે કિસ ઘર કિસકા ઘર કી બાત હૈ, યે દ્રવ હૈ ચિદ ઘન હૈ, આત્મા એકલા ચિદ ઘન હૈ, ધ્રુવ હૈ, ધ્રુવ હૈ, પ્રત્યક્ષ હૈ. હવે ધ્રુવ ધ્રુવ કહેતા શું કહે છે? પ્રત્યક્ષ હૈ, नित्य है, एक रूप है, जिसको भाव अभाव नहीं है. भावा भाव विदेशन भावा भाव भाव ने अभाव देने नहीं. भाव अर्थात पर्याय का उत्पन्न होना और अभाव अर्थात पर्याय का नाश होना सो वस्तु के भीतर में नहीं है. देखो वस्तु का स्वभाव की अचिंत्यता અપરિમિતતા બેહદતા. સ્વભાવ કા સ્વભાવ કા સંપૂર્ણ સ્વભાવ કા સામર્થ્ય પૂર્ણ ધ્રુવ હૈ. ધ્રુવ વસ્તુ મેં પર્યાય કા ઉત્પાદ વ્યય રૂપ પરિણમન નહીં હૈ. દ્રવ સદા ધ્રુવ, ધ્રુવ ધ્રુવ, વસ્તુ વસ્તુ, વસ્તુ સદા નિત્ય 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 હૈ. ટેપ ઉપર એસા અંતર ધ્રુવ ભગવાન આત્મા મેં વિતરાગી શાંતિ દ્વારા, નિર્વિકલ્પ શાંતિ દ્વારા, ઉસકા બલ દ્વારા દેખો. એવા ध्रुव आत्मा भगवान आत्मा में वितरागी शांति द्वारा निर्विकल्प शांति द्वारा उसका बल द्वारा देखो, राग का बल द्वारा नहीं, निमित्त का बल द्वारा नहीं, शरीर का बल द्वारा नहीं, शरीर का संग्रहण का बल था इसलिए हुआ ऐसा भी नहीं। सो परमात्मा को निज स्वरूप ध्रुव ध्रुव चित घन को निर्विकल्प शांति द्वारा अंतर में वितरागी शांत समाधि द्वारा उसके बल से श्री तीर्थंकर देव ने ऐसा ध्रुव स्वरूप को देह में रहा हुआ तो निमित्त से कहा, देह में कभी देहों संयोग छे भगवान ने, इससे ये भगवान ऐसा है ऐसा अंतर में देख लिया है कि वो आत्मा ने जोयो छे भगवान ने, देह मा रही ने देह रहित तो जोयो छे, राग रहित तो जोयो छे, पण उत्पाद विना परिणमन रहित ध्रुव जोयो छे। सेनाथी जोयो छे के वितराग शांत समाधि ना काल मा जोयो छे। बहुत ध्रुव ने धूम लीधी थी, एकदम आत्मा ध्रुव 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 प्रवचन है, एकदम आत्मा ध्रुव 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 अपरिणामी। नियाल भाई कलकत्ता वाले कहते थे ऐसा है, प्रवचन में आयो रेफरेंस आयो लीधो, ग्रंथ पण एमना निमित्ते छे ने नाम लीधो। लोगों को मानने में नहीं आता था, लोगों को खबर नहीं, नियाल भाई अजमेर के थे, छोड़ देते थे। वस्तु एकली ध्रुव है अपरिणामी है, विषय पर आ जाएंगे। द्रव्य वस्तु अपरिणामी है, पर्याय परिणमती है, वस्तु द्रव्य वस्तु को, द्रव्य वस्तु को परिणमन कैसा, दृष्टि प्रकाश में परमात्म प्रकाश में 43वीं गाथा 65 गाथा अने 68 गाथा गुरुदेव ना प्रवचनों परमात्म प्रकाश पर बहुत सारा आया था। घना वर्ष पहला ना था मारे विकास ट्रस्ट ने अंदर अत्यारे वचनामृत प्रवचन छुपाए थे, त्रण भाग छुपाई गया, चौथो भाग छुपाई गया, पछी परमात्म प्रकाश पर प्रवचनों की सीरीज सब करवा, बहुत सारा प्रवचन आ समयसार ने सीरीज तो चाले थे मुंबई ना ट्रस्ट में, ये समयसार पूरु थशे एटले नियम सार लेवाना, पछी प्रवचन सार पंचास टीकाए लेशे। आपणे आ बीजी सीरीज शुरू करी छे वचनामृत, पछी आ परमात्म प्रकाश लेवानी। એમાં એમ લીધું છે કે ધ્રુવને ધ્રુવની દ્રષ્ટિથી જોતા વસ્તુ ધ્રુવ છે, એમને ધ્રુવ ચળ એવા પર્યાયની દ્રષ્ટિ, ચલાયમાન એવા પર્યાયની દ્રષ્ટિમાં રહીને ધ્રુવ 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 કરે એમની, એમ કહે છે ધ્રુવને ધ્રુવની દ્રષ્ટિથી જોતા વસ્તુ ધ્રુવ છે, એ એમનો બહુ સારો કોણ છે આ ધ્રુવ છે। ધ્રુવની દ્રષ્ટિ એટલે હું ધ્રુવ છું એમ ધ્રુવને જોવો, એમ કે પર્યાય છે તો જોવું થાય છે, તો આ ધ્રુવ છે એમ નથી જોવું, એમાં આ ધ્રુવ છે એમાં ધ્રુવને ધ્રુવની દ્રષ્ટિથી નથી જોવા, તો એ શું છે દ્રષ્ટિકોણ, એ હા એ તો અસ્તિત્વનું ગ્રહણ લે છે, એમની ભાષા છે અસ્તિત્વનું ગ્રહણ કરી લેવું, અસ્તિત્વને ગ્રહણ કરતા બધું ઠીક થઈ જાય છે। જેમાં આપણે કાર ડ્રાઈવિંગ કરે છે માણસ મોટર, તો સ્ટિયરિંગ ઉપર બેઠો હોય ને ખબર પડે કે પાછલો દરવાજો ખુલ્લો છે, પાછલો દરવાજો બેઠો હોય તો ચાલ શું હે કહેવાનો મતલબ શું છે? આગળ પણ એને ખબર પડે છે, એક સાઈડમાં સીટ હોવા છતાં, બરાબર, લેફ્ટ રાઈટ ગમે તે સાઈડમાં હોય છતાં એને જજમેન્ટ આવે છે કે કેટલી જગ્યામાંથી ક્યાંથી કેવી રીતે પસાર થઈ ગયા છે. વચ્ચે નથી બરાબર બેઠો કે બે સાઈડ બરાબર ખ્યાલમાં આવે, એક સાઈડમાં બેઠા હોવા છતાં એ જ માણસને ખ્યાલ આવે છે કે પાછો દરવાજો ખુલ્લો છે, દરવાજા પાસે બેઠો છે એને ખ્યાલ નથી આવતો. તો એનો શું અર્થ છે? એ એક એવી સીટ છે કે જ્યાં બેઠા આગળ પાછળનો બધો ખ્યાલ રહે છે, ટ્રાફિકને તારવવાથી માંડીને દરવાજા સુધીનો ખ્યાલ, હવા ઓછી હોય તો કયું દેખાતું નથી છતાં હવાનો ખ્યાલ અનુભવવું દરવાજ છે કે ભાઈ એક રૂમમાં હવા ઓછી લાગે છે પાછળમાં ત્યાંથી જોઈએ. એક એવી સીટ છે કે જ્યાં બેઠા બધો ખ્યાલ આવે છે, એમાં ધ્રુવની સીટ છે. અસ્તિત્વ કહો કે આત્માની ધ્રુવની બેસવાની સીટ કહો, જ્યાં એ પોતાના સ્વસ્થાનમાં આવ્યો જીવ ત્યાં એને બધો વિવેક આવે છે. એને દ્રવ્યનો ગુણનો પર્યાયનો પર્યાયના નિમિત્તનો બધો વિવેક, તમામ વિવેક પણ એ બોલ છે, સપર પ્રકાશક નામનો એ બોલ ચાલે છે કે બધો વિવેક કેમ આવે છે કે આ ધ્રુવમાં બધું અભૂતાર્થ છે. સામાન્ય સ્વભાવની દ્રષ્ટિમાં એ સ્વભાવની દ્રષ્ટિમાં આપણે વિષય લઈએ છીએ. દ્રષ્ટિ એટલે શું? સામાન્ય સ્વભાવની દ્રષ્ટિ એટલે એ દ્રષ્ટિમાં આમ કેમ લે છે? સ્વભાવમાં આમ નથી એમ લેવાને બદલે દ્રષ્ટિમાં આમ કેમ વાત કરે છે? આ વિચારવા જેવું છે. સામાન્ય સ્વભાવમાં કોઈ પર્યાય નથી, સામાન્ય સ્વભાવમાં કોઈ નિમિત્ત નથી, પણ સામાન્ય સ્વભાવની દ્રષ્ટિમાં આમ કેમ વાત લેવી છે? દ્રષ્ટિમાં એટલે ત્યાં એને પોતાનું સ્વસ્થાન પકડવું જોઈએ, દ્રષ્ટિમાં અસ્તિત્વ ગ્રહણ કરવું જોઈએ એમ કે. તો અહમ બુદ્ધિ છે ને એ જ્ઞાનની પ્રધાનતાથી વાત છે, અને દ્રષ્ટિમાં શ્રદ્ધા પ્રધાન લેવો છે. શું છે કે શ્રદ્ધાનો ગુણ, શ્રદ્ધાનો પરિણામ, શ્રદ્ધાની જે પ્રકૃતિ છે, શ્રદ્ધાનો જે પ્રકૃતિ સ્વભાવ છે એ એવો છે કે અસ્તિત્વના ગ્રહણ સિવાય બીજું કાંઈ એના મને કરવાનો એનો પ્રકૃતિ સ્વભાવ નથી. જ્ઞાન તો પરને જાણતા આ પર છે એમ જાણે, પણ જો શ્રદ્ધા પર બાજુ જાય એટલે અસ્તિત્વ જ ગ્રહણ કરી લઈએ આ હું, અને જો એ ધ્રુવ બાજુ જાય તો આ હું એમ એને અસ્તિત્વ ગ્રહણ કરી, એનો એક જ ધર્મ છે, બીજો એનો ધર્મ નથી, એટલે એને દ્રષ્ટિથી વાત કરી. બહુ જબરદસ્ત પકડ છે જ્ઞાન, પણ શ્રદ્ધાની પકડ બહુ જબરદસ્ત છે. એટલી બધી શ્રદ્ધાની પકડ છે કે કોડલમજીએ તો ત્યાં સુધી વાત લીધી કે સીધ પરમાત્માઓ સાદી અનંતકાળ સીધ પર્યાયમાં રહે છે તેનું કારણ નિયમ દર્શન છે. આમ લીધું છે રહસ્યપૂર્ણ તિથિમાં, એટલું બધું શ્રદ્ધો શ્રદ્ધાનું મૂળ્યું એવું હાજર થાય કે વડલો મોટો ગમે એવું વટવૃક્ષ થી હોય અને ગમે એવા ઝંઝાવાત આવે, પણ એનું મૂળ એવું છે કે એમાંથી કાંઈ ચસકતો નથી. ડોલે ત્યારે એવો ડોલે કે હમણાં જાણે ઉખડીને ક્યાંક ઉડી જશે, પણ મૂળ એવું છે કે એ બધો ઝંઝાવાત છે એની સામે મૂળ હલતું નથી, મચક ખાતું નથી. એમ શ્રદ્ધાની પકડ એવી ચીજ છે કે પકડ્યું કે પકડ્યું પછી છોડવાની વાત નહીં રહે. જબરજસ્ત કામ છે શ્રદ્ધાનું. ધ્રુવને ધ્રુવની દ્રષ્ટિથી દેખતા એમ વાત લઈએ છે, ક્યાં શબ્દ બરાબર આવ્યા છે, ભાવ રહી ગયો છે, શબ્દ ક્યાં બરાબર છે, ત્રણ પ્રવચન પ્રણય પ્રવચનમાં ખૂબ ધ્રુવનો વિષય આવ્યો. કેટલા વખત પછી જોઈએ છે પરમથે જોઈયા જીણ મરે એવું ભણાઈ. આત્મા નથી ઉપજતો નથી મરતો, આત્મા ઉપજતો નથી મરતો નથી, બંધને મોક્ષને કરતો નથી. પરમાર્થે જીનેન્દ્ર દેવે જીવને આવો જોયો છે. આવી ગાથા છે. કિસકી બાત હૈ કે ધ્રુવ રહેને વાલી વસ્તુ કો એમ કહે છે. શુદ્ધ નિશ્ચયને ઇસે બંધ હોતા તો હંમેશા બંધ રહેતા. શુદ્ધ નિશ્ચયને ઇસે બંધ હોતા આત્મા કો તો હંમેશા બંધ રહેતા. જો શુદ્ધ નિશ્ચયને ઇસે બંધ નહીં હૈ તો બંધ સાપેક્ષ શુદ્ધ નિશ્ચયને ઇસે મોક્ષ ભી નહીં હૈ. આ વિષય ચાલ્યો છે. હવે એ વાત રહી જ્ઞાનની અપેક્ષા વાળી, નહીં જ્ઞાનથી શુદ્ધ નિશ્ચય નહીં, એટલે જ્ઞાનનો વિષય નહીં. હવે આ દ્રષ્ટિ ઉપર આવે છે. કેસી બાત હૈ કે ધ્રુવ રહેને વાલી વસ્તુ કો ધ્રુવ કી દ્રષ્ટિ સે દેખને મે આવે એમ. ધ્રુવ રહેને વાલી વસ્તુ કો ધ્રુવ કી દ્રષ્ટિ સે દેખને મે આવે, પર બંધ ઇસમે હોવે જો ધ્રુવની દ્રષ્ટિથી દેખતા પણ જો એમાં બંધ હોય એમ દેખાય.